मंगलाचरण। नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोए सवसाऊणम तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। આપણે છ ઢાળામાં પાંચમી ઢાળનો સ્વાધ્યાય ઉપરની પાઠશાળામાં ચાલુ છે, એમાં આપણે ત્રીજી સંસાર ભાવના સુધી પહોંચ્યા છે, બરાબર ને? ફરીથી થોડું રિવિઝન કરીએ, આ 12 ભાવનાનું ચિંતન, 12 ભાવના પહેલા કોને કહેવાય? કોઈને ખ્યાલ છે 12 ભાવના? ભાવનાનો શબ્દ મતલબ શું પહેલા એ તો કહો। બહુ સરસ, વૈરાગ્યમાં જે નિમિત્ત હોય એને 12 ભાવના કહેવાય। ભાવના શબ્દનો શું મતલબ છે? ભાવના અથવા અનુપ્રેક્ષાનો શબ્દનો શું મતલબ છે? હા, બહુ સરસ, જેનું વારંવાર ચિંતન કરવામાં આવે છે એને ભાવના કહેવાય છે। 12 ભાવનાઓનું ચિંતન મુનિરાજ વારંવાર કરે છે। શેના માટે કરે છે? કે વૈરાગ્યની વૃદ્ધિ માટે કરે છે। તો પહેલી ગાથામાં શું કહે છે કે મુનિ કેવા છે? મુનિ સકલવ્રતી છે। આખો ફ્લો તમે છ ઢાળાનો જાણતા હો તો ચોથી ઢાળમાં જ આપણે સમ્યક જ્ઞાનનું અને દેશવ્રતનું વર્ણન સાંભળીને આવ્યા, એટલે હવે સકલવ્રતની વાત કરે છે। તો મુનિરાજ કેવા છે? તો સકલવ્રતી છે। સકલવ્રતી એટલે કે 5 પાપોનો જેમણે સંપૂર્ણ ત્યાગ કર્યો છે એવા 5 મહાવ્રત એમણે ધારણ કર્યા છે, બરાબર? અને કેવા છે? ભવ અને ભોગોથી વૈરાગી છે, અને પછી કેવા છે? બડભાગી છે। મુનિ સકલવ્રતી બડભાગી, બડભાગી એટલે બહુ ભાગ્યશાળી છે એમને। બડભાગી એટલે ઘણા પુરુષાર્થી છે। અમે જ્યારે પહેલી ઢાળ શરૂ કરી, પાંચમી ઢાળ શરૂ કરી ત્યારે મુનિરાજનું સ્વરૂપ અમે ઘણું ડિટેલમાં જોયું હતું, 15-20 મિનિટ, કે મુનિરાજ કેટલા પુરુષાર્થી હોય ખ્યાલ છે? એમની બે જ પોઝિશન હોય, કાં તો ખડગાસન હોય કાં પદ્માસન હોય। એમ બેઠા બેઠા થાકી જાય તો કાંઈ નહીં, એમ જ બેસે। એ શારીરિક થાક ઉપર એમનું લક્ષ હોય જ નહીં, એમનું લક્ષ તો આત્મા ઉપર છે, અને એમને ખ્યાલ જ નથી કે કેટલાય કલાકો દિવસો સુધી બેઠા છે। સમજાય છે કે નહીં? તો મુનિરાજ એટલા પુરુષાર્થી હોય, એક જ જગ્યાએ બેઠા હોય, ત્યાં વેધર ચેન્જ થાય, તડકો આવે, ઉપરથી કાંઈ પડતું હોય ઝાડ ઉપરથી, કાંઈ જ ફરક ન પડે, મુનિરાજ પોતાના ધ્યાનમાં એવી રીતના બેસે છે। ચાલો આગળ જઈએ। તો મુનિરાજ આ 12 ભાવનાનું ચિંતન શેના માટે કરે છે? કે વૈરાગ્યની જનની છે, વૈરાગ્ય 12 ભાવના એટલે વૈરાગ્યની જનની છે। આપણે પણ આ વાંચીએ, જો તમે ધ્યાનથી વાંચ્યું હોય તો વાંચતા વાંચતા આપણને જ થોડું વૈરાગ્ય આવે છે, કે એ આ 12 ભાવનાઓનું સ્વરૂપ જ એવું છે કે વિચાર કરતા આપણને સંસારની અસારતાનો ભાન થાય છે અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે। તો આ 12 ભાવનાના નામ કોઈને મોઢે યાદ છે? ઓર્ડરવાઇઝ આવવા જોઈએ। ચલો બધા સાથે બોલશું। પહેલું અનિત્ય ભાવના, પછી અશરણ ભાવના, પછી સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક ભાવના, બોધિ દુર્લભ ભાવના અને ધર્મ ભાવના। બહુ સરસ, મુનિરાજ તો આમનું ચિંતન કરે જ છે, પણ જે આપણા જેવા મિથ્યા દ્રષ્ટિ જીવો છે આપણે પણ આનું થોડું થોડું ચિંતન તો કરવું જ જોઈએ, કેમ કે આ ચિંતન કરવાથી જે આપણે સંસારમાં એટલા ડૂબેલા છીએ, 24 કલાક એમાં જાણે પરોવાઈ ગયા છે, એમાંથી થોડા છૂટા થઈને આત્માના વિચાર કરવાનો અવસર આવે છે। કે આ વિચાર કરતા આપણને એમ ભાસે છે કે અરે સંસારમાં બધું જ અશરણ છે, સંસારમાં મારી આજુબાજુ જે બધા ભોગો છે બધા અનિત્ય છે, તો નિત્ય કોણ છે જે મારી સાથે રહેવા વાળો છે? તો ત્યાંથી હટીને આપણો ઉપયોગ એક આત્મા તરફ આવે છે, એ ખરું અનિત્ય ભાવનાનું ચિંતવન છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના એટલે એવું નહીં કે આમ દિલગીર થઈને અરે બધું અનિત્ય છે, બધા અશરણ છે, આ શરીરનો એ નાશ થવાનો છે, મારી સાથે કોઈ રહેવાનું નથી, બધું સંસારમાં આવવું જ છે, એમ કરીને જાણે આર્ત્ર ધ્યાન જ કર્યા કરે, એમ નહીં. એ તો આર્ત્ર ધ્યાન થઈ ગયો, તે ધર્મ કેવી રીતના થયો? સમજાય છે કે નહીં? એ વિચાર કરીને ત્યાંથી હટીને પોતાના આત્માનો વિચાર કરવો કે ભાઈ સંસારમાં આ મારી આજુબાજુ જેટલા ભોગો દેખાય છે ને, આટલું સુંદર મંદિર બાંધ્યું છે, બરાબર કે નહીં? તો આટલું સુંદર મંદિર 500 વર્ષ રહેશે, 1000 વર્ષ રહેશે, પણ ક્યારેક તો એનો નાશ થશે કે નહીં? સમજાય છે ને? તો કોઈ જ વસ્તુ નિત્ય નથી. એમ કરીને ત્યાંથી લક્ષ હટાવીને પોતાના આત્મા ઉપર લક્ષ લાવવું કે આ એક આત્મા છે, શાશ્વત છે, મારી સાથે અનાદિ અનંત રહેવા વાળો છે, એનો ક્યારેય નાશ થતો નથી, ક્યારે મારો સાથ છોડીને જતો નથી. અને પાછું બેસ્ટ શું છે ખબર છે? હું તો એને હંમેશા ઇગ્નોર કરું છું, પણ એ મારી પાસે હંમેશા અવેલેબલ છે. કોઈ એવું છે આપણે ફેમિલીમાં કે આપણે એને કોઈ ફ્રેન્ડ ફેમિલી ગણી લો, કે આપણે એને ઇગ્નોર કર્યા કરે, આપણે એને આમ જાણે અવધૂત કરીએ, પણ એ હંમેશા આપણી પાસે ઉભા રહે છે. કોઈ એવું પણ આત્મા એવો છે કે આપણે એને અનાદિકાળથી આમ હળદૂત કરતા આવ્યા છે ને, એની તરફ જોતા જ નથી કે ભાઈ હવે તારે જે કરવું એ કર ને, હું તો જાઉં છું 4 ગતિમાં રખડવા, પણ તોય આપણી પાસે હંમેશા હાજરા હજુર વિરાજમાન છે ને? તો એ હંમેશા વિરાજમાન છે, માટે નિત્ય છે. તો એ અનિત્યતાનું સ્વરૂપ વિચારીને નિત્ય સ્વરૂપ આત્મા ઉપર આવવું, એને કહેવાય છે અનિત્ય ભાવનાનો સાચું વિચાર, સાચું એનું અનુપ્રેક્ષા. પછી છે અશરણ ભાવના. અશરણ ભાવના એટલે શું? કે આ મનુષ્યને, આ જીવને મરણ વખતે કોઈ શરણ આપનાર નથી. મરણ વખતે તો છોડો, પણ આમે સંસારમાં કોઈ ધર્મ કે કોઈ ભગવાન આવીને મને શરણ આપશે, મારા પાપ ધોઈ નાખશે, એવું ક્યારે થતું જ નથી. જીવ પોતાના, આપણે એકત્વ ભાવના જે જોશું ને એમાં આવશે કે દરેક જીવ પોતપોતાના પરિણામોનો પોતે જ કરતા છે, અને એની રિસ્પોન્સિબિલિટી બધી પોતાની છે. તો એના ફળ પણ જે આવે છે જીવે પોતે જ ભોગવવાના છે. તો અશરણ ભાવના શું કહે છે? કે આવી રીતના મોટા મોટા રાજા મહારાજા એલેક્ઝાન્ડર આદિ મોટા થઈ ગયા, પણ એમને પણ મરતી વખતે કોઈ બચાવનારું નથી. ઇન્દ્ર, દેવેન્દ્ર બધા જે દેવોની ઉંમર તો સાગરોપમમાં હોય છે ને, આપણા આયુષ્ય તો સાવ વર્ષોના, સાવ ઇનસિગ્નિફિકન્ટ. દેવોના આયુષ્ય તો સાગરોપમના છે, આમ જાણે અસંખ્યાત વર્ષ, પણ તોય છેવટે પૂરા થઈ જાય છે. તો એમને પણ એ ભાવ, એ પર્યાય કે આજ હું છું ને હંમેશા આવો જ રહેવાનો છું, એવું શરણ એમને પણ નથી. દરેક પર્યાયનો ક્યારે ને ક્યારે અંત આવે જ છે. પર્યાય નામ જ એનું છે ને, પર્યાય નામ જ એનું છે કે જે પલટાતી રહે. આ એકો આવે છે જુઓ છો, પર્યાય નામ જ એનું છે જે નિરંતર પલટાતી રહે. એટલે એ પર્યાય ઉપર લક્ષ દેતા જીવ ક્યારે શાશ્વત સુખનો અનુભવ કરી શકતો નથી. આ તો આપણો વિષય આ છે, પણ સમયસારમાં શું આવે છે? સમયસારમાં શું આવે છે? કે પોતાના ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માને પોતાપણે માનવું. એટલે ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા એટલે શું? જે આ જીવ દ્રવ્ય ગુણ પર્યાયમય છે ને, દરેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયમય છે કે નહીં? તો એમાં દ્રવ્ય અને ગુણ ત્રિકાળી વસ્તુ છે, જે હંમેશા એવી ને એવી જ રહે છે. એ વસ્તુ સ્વરૂપ છે. તો જેવી રીતના અર્યંત ભગવાન પણ જીવ છે, હું પણ જીવ છું, પેલી નાનકડી કીડી પણ જીવ છે. તો જેવા દ્રવ્ય ગુણ અર્યંત ભગવાનના છે, એવા જ દ્રવ્ય ગુણ મારા છે, ને એવા જ એ કીડીના છે. એ દ્રષ્ટિએ જોતા દરેક જીવ સમાન ભાસે છે, માટે કોઈ ઊંચા નીચા ભાસતા જ નથી, તો કોઈ પ્રત્યે રાગ દ્વેષ ભાવ થતા જ નથી. તો જીવને સાચું સુખ પ્રાપ્ત કરવા માટે પોતાના દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા પર્યાય પોતાની પર્યાયમાં જે હીનતા છે એ હીનતા ગૌણ થઈ જાય છે. એ હીનતા આમ ઇંગ્લિશમાં કહે તો એક સબડ્યુ થઈ જાય છે, ઇગ્નોર થઈ જાય છે. અને એમ કરતા પોતાને અર્યંત સ્વરૂપે, પોતાને ભગવાન સ્વરૂપે જીવ માને છે તો ધીરે ધીરે એના રાગ દ્વેષ દૂર થઈને પોતે ભગવાન થઈ જાય છે. સમજાય છે કે નહીં? તો એવી રીતના વિચાર કરીને પોતાના આત્માનું શરણ લેવું એ જ સાચું શરણ છે. આ બાકી બધું સંસારમાં અશરણ છે. એનાથી આગળ વધીને આપણે ત્રીજી સંસાર ભાવનામાં આવ્યા છે. સંસાર ભાવનામાં શું કહે છે? સંસારનો શું મતલબ છે? સંસરણમ ઇતિ સંસાર. સંસરણ કરવું. સંસરણ એટલે શું? સર્વું, રમવું, એમાં ને એમાં જ રમવું. રચ્યા પચ્યા રહ્યું, વેરી ગુડ. આપણી ભાષામાં રચ્યા પચ્યા રહ્યું. તો આપણે બધા શેમાં રચ્યા પચ્યા છે? આપણે બધા જેમાં રચ્યા પચ્યા છે એને આપણે સંસાર કહીએ છીએ. પણ એ જેમાં એટલે કેમાં રચ્યા પચ્યા છે? આમ લૌકિક ભાષામાં કહે તો આપણા ઘર, મકાન, વખરી, આપણા ડે ટુ ડે લાઈફ, એમાં જ આપણે ડૂબેલા છે ને રોજ ને રોજ. હાઉસ વાઇફ હોય, લેડીઝ હોય, તો આખો દિવસ શું જમવાનું બનાવવાનું હોય, શું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવાની, ને કેરી આવી છે તો ક્યાંથી લેવાની, ને આમ ને તેમ. અને આપણે જેન્ટ્સ હોય, બિઝનેસ વાળા હોય, તો ભાઈ શું બિઝનેસ કરવાનો, શું નોકરી કરવાની, શું માર્કેટ છે, ઉપર છે, નીચે છે. સમજાય છે કે? આ જીવના વિચારો હંમેશા એમાં ને એમાં જ રહ્યા કરે છે કે નહીં? તો જેમાં જીવ રહ્યા કરે છે, જેમાં રચ્યો પચ્યો છે, એ જ એનું સંસાર છે. આ તો એક દરેકનો આપણે ઇન્ડિવિજ્યુઅલ કેસ લીધો, પણ એક જનરલાઇઝ કરવું હોય તો દરેક જીવ, દરેક મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાના રાગ દ્વેષ મોહ આદિ પરિણામમાં જ સંસરણ કર્યા કરે છે. આપણે વિચાર કરીએ તો આપણા ઘરમાં સમજો ચાર જણનું ફેમિલી છે, હસબન્ડ, વાઇફ ને બે છોકરાઓ. તો છોકરાઓ શેમાં ડૂબેલા છે? પોતાના ભણતરમાં, કે જે પણ હોય, ક્રિકેટ મેચ જોતા હોય તો ક્રિકેટમાં, ગમે તેમાં. હસબન્ડ વાઇફ પોતપોતાની જિંદગીમાં ડૂબેલા છે. બરાબર છે કે નહીં? દરેક જણના વિચાર આપસમાં, ખાલી આપણે વાતો કરીએ એનાથી એક્સચેન્જ થાય છે, પણ બાકી એવું છે મારા પરિણામ હું કોઈને આપી દઉં, કોઈના પરિણામ હું લઈ લઉં, એવું તો પોસિબલ જ નથી થતું ને. તો દરેક જીવ છેવટે તો પોતે જે વિચાર કરે છે એ વિચારોમાં, એક તો જીવ પોતાને હું છું એ ખબર નથી, એટલે વિચારોમાં જ સારું ને ખરાબ એમ બે ભેદ પાડી દીધા છે. બરાબર? એટલે શુભ અને અશુભ ભાવમાં જ રચ્યા પચ્યા કરે છે. નિરંતર 24 કલાક 365 દિવસ અનાદિકાળથી. તો એ જ જીવનો સંસાર છે. ખરી રીતે જોવા જઈએ તો પોતાના આત્મામાં લીન રહેવું એ મોક્ષ છે, એમાંથી બહાર આવ્યા એટલે સંસાર છે. કેમ કે પોતાના આત્મામાંથી બહાર આવશે તો શુદ્ધ ભાવ ગયો તો એક શુભ ને અશુભ બે જ ઓપ્શન છે, બીજા કોઈ ઓપ્શન જ નથી, છે કે નહીં? અને શુભ ને અશુભ ભાવમાં જીવ રચ્યા પચ્યા કરે છે તો એમાં જ એનો સંસાર છે. અને આવા સંસાર એટલે કે આવા રાગ દ્વેષ પરિણામ કરીને શું થાય છે? તો જીવ શુભ કે અશુભ, પુણ્ય કે પાપ એ કર્મ પ્રકૃતિઓને બાંધે છે અને એના ફળમાં ચાર ગતિઓમાં નિરંતર પરિભ્રમણ કર્યા કરે છે. કેટલા વખતથી ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે? અનાદિકાળથી. પણ એ અનાદિકાળ કેટલો અનાદિકાળ? કે અનાદિકાળને માપવો હોય તો એના માટે પાંચ પરાવર્તનનું વર્ણન આવે છે જીના ગમમાં. પાંચ પ્રકારના પરાવર્તન કે પરિવર્તન સાંભળ્યા છે? નામ તો સાંભળ્યા હશે ને ક્યારેક. દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન, ભવ પરિવર્તન ને ભાવ પરિવર્તન. આ પરિવર્તન શું છે? જેવી રીતના આપણે ટાઈમ માપવા માટે ઘડિયાળ જોઈએ ને, તો ઘડિયાળમાં સેકન્ડ, મિનિટ્સ, અવર્સ એ બધા યુનિટ છે ને આપણી પાસે. પછી દિવસો માપવો હોય તો ઘડિયાળ કામ નો આવે, કાં તો એમાં ઓલું દિવસોનું ઓલું જોઈએ તારીખનું, નહીં તો કામમાં નો આવે. પછી કેલેન્ડર જોઈએ આપણી પાસે, પછી એમાં વર્ષો માપવા હોય તો કેલેન્ડર કામમાં નો આવે છે ને, વર્ષો માપવા હોય તો હજી કંઈક બીજું જોઈએ. પણ હવે તમારે હજી મોટો કાળ માપવો હોય, સાગરોથી પણ મોટો, તો શું કરો? આપણી પાસે મેક્સિમમ મોટામાં મોટું યુનિટ સાગર છે ને, કે અસંખ્યાત વર્ષ એટલે પલ્યોપમ, 10 કોડાકોડી પલ્યોપમ એટલે 1 સાગરોપમ. પણ પછી કોડાકોડી સાગરોપમ થઈ જાય તો શું? સમજાય છે? તો એનાથી મોટા યુનિટ માટે 5 પરાવર્તન ટાઈમ મેજર કરવાના યુનિટ્સ છે. સમજાય છે? તો કેવી રીતના કામ કરે છે કે દ્રવ્ય પરાવર્તન એટલે શું? કે આ લોકમાં અનંત જીવો છે, બરાબર, એનાથી અનંત ગણા પૂદગલો છે, બરાબર છે કે નહીં? લોકમાં અનંત જીવ છે ને, પૂદગલ અનંતા અનંત છે. હવે દરેક જીવ, આપણે બધા દરેક સમયે અનંત પૂદગલ પરમાણુઓનું ગ્રહણ કરીએ છીએ, કર્મ તરીકે હોય કે ન કર્મ. ન કર્મ એટલે શરીર મન વાણી. તો બે રીતે દરેક સમયે અનંત પરમાણુઓનું ગ્રહણ કરીએ છીએ. પછી એ પરમાણુઓ આપણી સાથે અમુક સમય સુધી રહે છે, અને જ્યારે એનો ટાઈમ પતી જાય તો એ ખરીને વયા જાય છે, બરાબર. આપણે કોઈ ટેકનિકલ ભાષા વાપરતા નથી. કર્મ પરમાણુ આવે છે, રહે છે અને ખરીને વયા જાય છે, બરાબર. પણ દરેક સમયે આ એક્ટિવિટી ચાલુ છે, તો બીજા સમયે બીજા આવે છે, ત્રીજા સમયે ત્રીજા આવે છે, રહે છે કેટલા વખત? લાખો કરોડો વર્ષો, બહુ વર્ષો રહે છે, પછી વયા જાય છે. તો જીવ પાસે એટલી કપેસિટી છે ને કે લાખો કરોડો વર્ષો સુધીના બધા પરમાણુ જમા કરીને રાખે. સમજાય છે કે નહીં? અને પછી ધીરે ધીરે એક એક કરીને ખરીને વયા જાય છે. પણ હવે વિશ્વના બધા જ પરમાણુ ખતમ થઈ જાય તો? છે તો અનંત અનંત ને, અને દરેક સમયે તમે અનંત ગ્રહણ કર્યા તો અનંત સમયમાં તો ખતમ થઈ જાય કે નહીં? ખતમ થાય છે. પછી શું થાય ખબર છે? પછી જૂના પાછા રિપીટ થાય. જેટલા પરમાણુઓ છે એકચ્યુઅલી બધા પૂરા થતા નથી, પણ એમ સમજો ત્યાંના સાધારણ ભાષામાં સમજાવવા માટે, કે જે પરમાણુ પહેલા સમયે ગ્રહણ કર્યા, પછી બીજા સમયે ગ્રહણ કર્યા, ત્રીજા સમયે કર્યા, એમ અનંત કાળ પછી જે પહેલા સમયે ખરી ગયેલા એ જ ફરીને પાછા આવે, તો એક પરમાણુઓનું આખું સાયકલ કમ્પ્લીટ થયું ને, તો એને દ્રવ્ય પરાવર્તન કહેવાય છે. સમજાય છે? પણ પરમાણુ એટલા અનંતાનંત છે કે એને પૂરો થતા અનંત કાળ લાગે છે. પછી બીજું છે ક્ષેત્ર પરાવર્તન. આ દરેક જે ઓર્ડર વાઇઝ કહીએ છે ને, તો દરેક પરાવર્તન કરતા અનંત અનંત ગણો કાળ લાગે છે. તો એક ક્ષેત્ર પરાવર્તન કરતા અનંત દ્રવ્ય પરાવર્તન થઈ જાય છે. ક્ષેત્ર પરાવર્તન કોને કહેવાય? કે આ લોક છે ને, 3 લોક આપણે જોઈએ છે ને, 343 ઘન રાજુ, તો દરેક એ લોકના સ્પેસનું જે ડિસ્ટન્સ વાઇઝ નાનામાં નાનું ડાયમેન્શન શું છે? પ્રદેશ. વેરી ગુડ. એક પ્રદેશ, જેવી રીતના આપણે સેન્ટીમીટર માપીએ, કિલોમીટર માપીએ, ડિસ્ટન્સ માપીએ ને, તો એ ડિસ્ટન્સ માપવાનું નાનામાં નાનું યુનિટ ઇઝ કોલ્ડ પ્રદેશ. એક સેન્ટીમીટર, 1 મિલીમીટરમાં અસંખ્યાત પ્રદેશ આવે છે, એમ સમજો, બરાબર. તો હવે ક્ષેત્ર પરાવર્તન ક્યારે પૂરું થાય છે? કે સમજો જીવ આ કોર્નર પર જન્મ્યો, ક્યારેક તો આ રૂમનો કોર્નર છે ને, 3 સાઈડ ભેગી થાય છે, તો હવે ત્યાં એ જન્મ્યો, એને પોતાની જે પણ આયુષ્ય હતું એ ભોગવ્યું અને પછી ગુજરી ગયો. હવે નેક્સ્ટ ટાઈમ એણે એની બાજુના પ્રદેશ પર જ ઉત્પન્ન થવાનું છે. સમજાય છે? એમ એક એક કરતા કરતા આખું આ અહીંયાથી ત્યાં સુધી જવાનું. સમજો ઉદાહરણ તરીકે, પછી આમ જવાનું, પછી આમ આવવાનું, એમ કરીને આખો હોલ છે ને, એ હોલના દરેકે દરેક પ્રદેશ પર જીવે જન્મ લેવાનો અને પછી મરીને બીજા જન્મ લેવાનો. સમજાય છે કે નહીં? એવી રીતના આખા લોકમાં દરેકે દરેક પ્રદેશ પર જીવ જ્યારે જન્મ લે છે અને પછી મરે છે, ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. સમજાય છે? ઉદાહરણ તરીકે સમજો, અત્યારે આપણે મનુષ્ય છે બરાબર, બહુ જ ખરાબ પરિણામ અહીંયાથી કર્યા તો અહીંયાથી તો નરક ગતિમાં જશું અથવા તિર્યંજ ગતિમાં જશું, અથવા બહુ સારા કર્યા, આપણે સારું સારું લો ને, બહુ સારા કર્યા તો અહીંયાથી દેવ ગતિમાં વયા જશું, તો નેક્સ્ટ પ્રદેશ જન્મ કેવી રીતના લેશું? સમજાય છે કે નહીં? તો જીવ બધે ફરીને પાછો આવશે ને પછી નેક્સ્ટ પ્રદેશ પર જન્મ લેશે, એટલે ઓલું કાઉન્ટિંગ આગળ વધતું નથી પણ ટાઈમ વધતો જાય છે. તો એ ટાઈમ વધારતા વધારતા અનંત કાળ નીકળી જાય છે. સમજાય છે? એને ક્ષેત્ર પરાવર્તન કહેવાય. ત્રીજું છે કાળ પરાવર્તન. કાળ પરાવર્તન તો હજી જબરજસ્ત છે. સમજો તમે યર 2000 બરાબર, આપણે પેલું મિલેનિયમ આપણે ઘણા બધાએ તો જોયું હશે ને, કે 1999 અને પછી વર્ષ પૂરું થયું તો 2000 વર્ષ શરૂ થયું. ક્યારે? 1 જાન્યુઆરી રાતના, એટલે સવારના 12 વાગે, ગમે ત્યારે રાતના 12 વાગે 2000. એમ સમજો કે કોઈ જીવનો જન્મ ઈ દિવસે જ થયો, ત્યારે જ એકદમ 12 વાગે ડોટ બરાબર. બંનેમાં ગણાય નહીં, અત્યારનો તો વાત બીજી છે બરાબર. સમજો કે એનો એનો બર્થ ટાઈમ ઇઝ 12 o'clock, ડેટ 1 જાન્યુઆરી 2000. હવે જન્મ્યો છે તો તરત તો નહીં મરી જાય ને, થોડીક એનું આયુષ્ય તો હશે ને, પણ એ જીવે કાળ પરાવર્તનમાં એક એક સમય આગળ વધતા વધતા, જે આપણે ઉત્સર્પિણી અવસર્પિણી છે ને, ખ્યાલ છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આપણે આરા કહીએ ને, અને પછી ઉત્સર્પિણી આવે તો 6 5 4 3 2 1, એમ કરીને કેટલો ટાઈમ થાય? ટાઈમ કેટલો થાય? 20 કોડાકોડી સાગરોપમ બરાબર. કાળ પરાવર્તન કોને કહેવાય? કે સમજો કે અવસરપીણીના પહેલા જ સમયે જીવ ઉત્પન્ન થયો, એટલે કે પહેલો આરો છે, હજી અવસરપીણી કાળ શરૂ થયો છે, પહેલા જ સમયે જીવ ઉત્પન્ન થયો બરાબર. હવે એને નેક્સ્ટ ભાવ બીજા સમયે ઉત્પન્ન થયેલો હોવો જોઈએ, એટલે નેક્સ્ટ ટાઈમ જયારે બોર્ન થાય તો બીજો સમય જ હોવો જોઈએ. પણ હવે કોઈ પણ જીવનું મિનિમમ આયુષ્ય તો અંતર મુહૂર્તનું હોય, કોઈ પણ ગતિમાં કોઈ પણ જીવ, તો સેકન્ડ ઓપોર્ચ્યુનિટી આવવા માટે પણ એક આખું સર્કલ ફરવું પડે કે નહીં? 20 કોડાકોડી સાગર પછી તમને એક ઓપોર્ચ્યુનિટી આવે છે કે તમે હવે સેકન્ડ જન્મ, સેકન્ડ સમય પર ઉત્પન્ન થાવ. પહેલા સમય પર તો ઉત્પન્ન થઈ ગયા, તો ત્યારથી જ આપણું કાઉન્ટિંગ શરૂ થયું બરાબર ને. સેકન્ડ સમય પર ઉત્પન્ન થવા માટે પહેલી ઓપોર્ચ્યુનિટી તમને 20 કોડાકોડી સાગર પછી મળે છે. સમજાય છે? સમજાય છે કે નહીં? હવે એક અંતર મુહૂર્તમાં અસંખ્ય સમય હોય છે બરાબર, એક અંતર મુહૂર્તમાં અસંખ્ય સમય હોય, અને જીવનું કોઈ પણ ગતિમાં મિનિમમ આયુષ્ય એક અંતર મુહૂર્તનું તો હોય જ બરાબર. તો ઓન એન એવરેજ જીવને કોઈ પણ એક સમયથી બીજા સમય પર ઉત્પન્ન થવા માટે ચાન્સીસ કેટલા છે? 1 સમય / અસંખ્ય સમય. સમજાય છે કે નહીં? કેમ કે અંતર મુહૂર્તમાં મિનિમમ આયુષ્ય તો અંતર મુહૂર્તનું છે. કહેવાનો મતલબ શું છે કે ઓન એન એવરેજ જીવને અસંખ્યાત ચક્કર ફરવા પડે છે ત્યારે એક કાઉન્ટિંગ આગળ વધે છે. સમજાય છે કે નહીં? કે ગણિત બહુ ડિફિકલ્ટ થઈ ગયું એ પણ નક્કી નહીં, પણ ઓન એન એવરેજ વાત કહું છું, એવરેજ. તો 20 કોડાકોડી સાગર ના બધા સમયે જન્મ લેતા કેટલા ચક્કર ફરે છે એનો વિચાર તો કરો. અનંત કાળ વયો જાય છે, અને આવા અનંત ચક્કરો તો જીવે કરી લીધા છે, એક વાર નહીં, અનંત કાળ પરાવર્તન જીવે સંસારમાં ઓલરેડી કરી લીધા છે. સમજાય છે? એવી જ રીતે ભાવ પરાવર્તન ને ભાવ પરાવર્તન આપણે બધું થોડું જોઈ લીધું, આ તો રિપીટ કરીએ છીએ, મોટો ક્લાસ છે એટલે. भव परावर्तन कोने कहवाय के चार गति में जीवो छे ना, चारे गति ना अमुक आयुष्य होय मिनिमम थी मेक्सिमम, जे रीतना कोई पण जीवनु क्यारे पण देव गति में मेक्सिमम आयुष्य केटलू तो 33 आगरोपम बराबर, सिमिलरली नरक गति में केटलू 33 आगरोपम, मनुष्य गति में केटलू विचार करो त्रण पल्य, वेरी गुड वेरी गुड, कोई पण जीवनु क्यारे पण तो एमां पहलो बीजो त्रीजो कार्ड पण आवी गया ना, तो पहला काल में जो उत्तम भोग भूमि हो त्यारे मनुष्य आयुष्य सौथी लांबा हो तो त्रण पल्य नु आयुष्य हो, अत्यार ना जो सीमंदर भगवान छे ने विदेह क्षेत्र में एमन आयुष्य केटलू छे 1 करोड़ पूर्व, अने 1 पूर्व में केटला वर्ष 70,56,000 करोड़, समझाय छे के नहीं, अने एवं 1 करोड़ पूर्व एटले के 70,56,000 करोड़ वर्ष एटलू सीमंदर भगवान आयुष्य छे, पण तो पण आ वर्षो काउंट करी शकाय छे ने, आपणे गणतरी में मूकी शकाय छे, एटले संख्यात वर्ष नु आयुष्य छे, पल्योपम एटले असंख्यात वर्ष नु आयुष्य छे, एटले आनाथी बहु ज वधारे, एम समझो आ आयुष्य थी घणो वधारे, एटलू आयुष्य मनुष्य नु मेक्सिमम होय, सिमिलरली तिर्यंश नु पण मेक्सिमम एटलू होय। हवे भव परावर्तन मां काउंटिंग केवी रीतना करवानुं, के सौथी पहला नरक गति लेवानी, नरक तिर्यंश मनुष्य देव इन दैट ऑर्डर, तो नरक गति में मिनिमम आयुष्य केटलू 10,000 वर्ष, तो 10,000 वर्ष नु आयुष्य लईने जीव पहला जन्म थाय त्यारे एनु काउंटिंग चालू थाय, समझाय छे, 10,000 वर्ष एटले पहली नरक में जवो जोईए, नीचेनी नरको में तो आयुष्य मोटा छे, तो पहली नरक में ई पण मिनिमम आयुष्य साथे जीव उत्पन्न थाय त्यारे काउंटिंग शुरू थाय, હવે એનું આયુષ્ય આખું જ ભોગવે, પછી નરક થી નરકમાં તો આવે નહીં, તો બીજે ક્યાંક ફરવા જશે બરાબર ને, પછી બધે ફરીને સેકન્ડ ટાઈમ જયારે નરકમાં ઉત્પન્ન થાય વિથ એન આયુષ્ય ઓફ 10,000 વર્ષ પ્લસ 1 સમય, ત્યારે કાઉન્ટિંગ આગળ વધે, સમજાય છે, એમ કરતા કરતા એક એક સમય વધારતા વધારતા 33 સાગર સુધી બધું કવર કરે, એટલે નરકનું બધું પૂરું થયું, પછી તિર્યંશમાં જાય, તિર્યંશમાં મિનિમમ આયુષ્ય કેટલું, બીજ કે સારે ગીને નહીં જાયંગે, સમજો નરકમાં આપણે જન્મ્યા છે બરાબર, સમજો 33 સાગરનું તમારું આયુષ્ય છે, એટલે 7મી નરકમાં જન્મ્યા છો કે નહીં, 7મી નરકની રેન્જ શું છે, મારા ખ્યાલથી 31 સાગરથી 33 સાગર છે, તો સમજો તમારું આયુષ્ય 32.5 સાગરનું છે, તો તમે કેટલા તીવ્ર પરિણામ ખરાબ કર્યા હશે કે 7મી નરકમાં 32.5 સાગરનું આયુષ્ય લઈને આપણે જન્મ્યા છે, હવે એટલા જ ખરાબ પરિણામ બીજી વાર કરવા એટલું સરળ નથી, બહુ અઘરું છે, જેવી રીતના હમણાં પંચમ કાળ ચાલે છે ને, પંચમ કાળમાં કોઈ જીવ એટલા ખરાબ પરિણામ કરી જ ન શકે કે 7મી નરકમાં જાય, સમજાય છે, પછી સ્ત્રી પર્યાયમાં હોય તો કોઈ પણ કાળમાં એટલા પરિણામ ન ખરાબ કરી શકે કે 7મી નરકમાં જાય, સમજાય છે, પહેલી બીજી ત્રીજી ભોગભૂમિમાં હોય તો જનરલી જીવ સારા પરિણામ કરીને દેવગતિમાં જ જાય, તો જીવ પાસે ઓપ્શન કેટલા ઓછા છે કે એટલા ખરાબ પરિણામ કરીને, પેલા તો મનુષ્યમાં હોય કે તિર્યંશમાં હોય, સંઘની પંચેન્દ્રિય જ હોવો જોઈએ, કેમ કે અસંઘની જીવ તો 7મી નરકમાં જઈ જ ન શકે, અને પાછા એવી જે કર્મભૂમિ હોય ત્યાં જ ઉત્પન્ન રહેલા હોવા જોઈએ, એમને ઓલું વજ્ર વૃષભ નારાજ સહનન હોવું જોઈએ, ત્યારે તો જઈને 7મી નરકના પરિણામ કરી શકે, કન્ડિશન તો કેટલી છે, અને તો પણ એવી કન્ડિશનમાં પણ જીવ કઈ એવા પરિણામ કરે જ એવું જરૂરી થોડી છે, એટલે કહેવાનો મતલબ શું છે કે આ પરાવર્તનોનું કાઉન્ટિંગ જે છે ઉત્તરોત્તર દુર્લભ છે, ઘણું દુર્લભ છે. એવું હોવા છતાં આપણે બધા આવા પરાવર્તન અનંતવાર કરી ચૂક્યા છે. સમજો, આપણે બધા, આપણે કોઈ ટ્રેન્ડ આર્ચર કે શૂટર તો નથી ને. સમજો, હવે તમને કે અહીંયા ઉભા રહીને તમારે ત્યાં કોઈ ટાર્ગેટ છે, ત્યાં તમારે એમ કરવાનું છે, બરાબર? તમને ઇન્ફાઇનાઇટ ચાન્સ છે, તમે કર્યા કરો ટ્રાય. તો ક્યારેક તો લાગશે ને, ભલે એકાદ લાખ વાર ટ્રાય કરવી પડે, પણ ક્યારેક તો લાગી જાય ને. એવી જ રીતે આ બધા જે પરાવર્તનના જે કાઉન્ટિંગના ચાન્સીસ છે, દુર્લભ, અતિ દુર્લભ છે, પણ ક્યારેક તોય થઈ જાય કે નહીં. તો એમ કરતા કરતા જીવે અનંત કાળ આ પરાવર્તન કરવામાં ઓલરેડી ગાળી દીધો છે. આના પછી ભાવ પરાવર્તન છે, તો હજી દુર્લભ છે. એમાં આપણે નહીં જઈએ, એનું ડિસ્ક્રિપ્શન થોડું ડિફિકલ્ટ છે. પણ એટલે જીવ ઉત્તરોત્તર અઘરા પરિણામ પણ કરી ચૂક્યો છે. ખાલી એક પોતાના આત્માના અનુભવના સમ્યક દર્શનના પરિણામ જીવે અનાદિકાળથી ક્યારેય કર્યા નથી. વસ્તુ કેટલી ઇઝી હતી, આપણે ડોક્ટર ભાડલજી સાહેબ છે ને, એમના પ્રવચનમાં કે ચાય બનાવવા જ્યાદા ડિફિકલ્ટ હૈ, આત્મા કા અનુભવ કરના ઉસસે ભી સરળ હૈ. કેમ કે ચા બનાવવા માટે તો તમારે પર પદાર્થ પર ડિપેન્ડન્સ છે, કે તમારે દૂધ લાવવું પડે, તો એ દૂધ લાવવા માટે પેલા ગાયે દૂધ આપવું પડે, તમારે સાકર લાવવી પડે, ઈ એનર્જી તમારે જોઈએ, આગ બાગ જોઈએ, એ બધું કર્યા પછી તમારી આવડત જોઈએ ચા બનાવવાની. આટલા બધા સંયોગો મળે ત્યારે તો એક ચા બને, બરાબર? પણ જીવની પાસે આત્મા તો હાજરા હજુર, એના માટે ન રાત કે ન દિવસ, બરાબર ને, ન કોઈ એનર્જીની જરૂરત કે ન પ્રકાશની જરૂરત કે કાંઈ જ નહીં. બસ જ્ઞાનમાં જીવે આત્માનો વિચાર કર્યો અને આત્મા કે આઈ એમ રેડી. આટલી ઇઝી વસ્તુ છે, પણ તો પણ જીવે અનાદિકાળથી પોતા તરફ ક્યારે જોયું જ નથી. અને એમ કરતા કરતા જીવ અનંતકાળ ગાળે છે. તો આ સંસાર ભાવનાનો ભાવ શું છે કે આવું સંસારનું સ્વરૂપ સમજીને ભાઈ હવે તો સંસારથી ડરો અને પોતાના આત્માને જાણવાનો પ્રયત્ન કરો. આ તો આપણને એક ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આ શાસ્ત્ર વાંચવાને લાયક થયા છે. સમજાય છે? આ શાસ્ત્ર વાંચવાને લાયક થવું કેટલું દુર્લભ છે તમને ખ્યાલ છે? એના માટે સંઘની પંચેન્દ્રિય જીવ હોવો જોઈએ, મનુષ્ય પર્યાયમાં જ હોવો જોઈએ. તિર્યંચો તો વાંચી ન શકે છે ને, દેવો અને નારકીઓ વાંચતા નથી, એમની પાસે કોઈ શાસ્ત્ર વાંચવાની સિસ્ટમ જ નથી. નારકીઓને તો અવેલેબલ જ નથી. દેવો તો રિદ્ધિધારી હોય તો સીધા સમોશરણમાં જઈને સાંભળે છે. તો શાસ્ત્રો વાંચવાની ઉપલબ્ધિ ખાલી મનુષ્ય પર્યાયમાં જ છે. અને એમાં પણ લેંગ્વેજ આવડવી, હવે આજકાલના છોકરાઓને તો લેંગ્વેજ નથી આવડતી, તો સામે હોવા છતાં વાંચી નથી શકતા. સમજાય છે કે નહીં? તો આ બધું વાંચવું અને સમજવું અતિ દુર્લભ વસ્તુ છે. હમણાં નહીં કરીએ તો આપણો ભાવ એટલો ફાસ્ટ જાય છે. મનુષ્યની આયુ બહુ તો મેક્સિમમ 100 યર્સ, એમાં 100માં બી 80થી ઉપરના તો તમે ભૂલી જાઓ, કેમ કે ત્યારે તો શું યાદ શક્તિ ને શું સમજણ શક્તિ છે કે નહીં. હવે આપણા કેટલા બૈચા, હમણાં નહીં કરીએ તો ક્યાંક અજાણ્યા ભાવમાં, ક્યાંક અજાણી જગ્યાએ, ખબર નહીં ક્યાં જન્મ થશે અને પાછા સંસારમાં ચક્રમાં ઘૂમવાના છે. તો જીવે આ સંસારનું સ્વરૂપ સમજીને પોતાના આત્મા તરફ લક્ષ્ય કરવું જોઈએ. હવે આપણે આ 6 દાડાનો સ્વાધ્યાય તો કરીએ જ છે, પણ સાથે આ કુનકુંદાચાર્ય લખેલી 12 ભાવના છે, 2000 વર્ષ જૂની. તો એમાં જે પ્રાકૃતમાં ગાથાઓ લખી છે એના સાથે સાથે અર્થ પણ વાંચીએ છીએ, એટલે આપણને ડાયરેક્ટ ખબર તો પડે કે ડાયરેક્ટ કુનકુંદાચાર્ય આપણને શું કહેવા માંગે છે. તો એમાં સંસાર ભાવનાનું સ્વરૂપ વાંચીને આપણે આગળ વધશું. ગાથા નંબર છે 24, લગભગ 24. જો ખાલી અર્થ વાંચીએ છે, નીચે અર્થ જે લખ્યો છે ઇટાલિક્સમાં છે. જીનેન્દ્ર ભગવાન કે માર્ગ પર શ્રદ્ધા નહીં કરતા હોવા જીવ, એટલે કે આપણે બધા જીનેન્દ્ર ભગવાનના માર્ગ પર બિલીવ નથી કરતા, તો જન્મ બુઢાપા મૃત્યુ રોગ આદિ કે ભય સે ભરે હુએ પંચ પ્રકાર કે સંસાર, પાંચ પ્રકારના સંસાર કહો કે પાંચ પરાવર્તન કહો કે પાંચ પરિવર્તન કહો, બધું એક જ છે. એના શું નામ છે કે પુદ્ગલ પરાવર્તન અથવા દ્રવ્ય પરાવર્તન, બે એક જ છે. ક્ષેત્ર પરાવર્તન, કાલ પરાવર્તન, ભવ પરાવર્તન, ભાવ પરાવર્તન. મે ચિર કાલ તક ભ્રમણ પરિભ્રમણ કરતા હૈ. નેક્સ્ટ 25th. તો પુદ્ગલ પરાવર્તનમાં શું કરીએ છે? પુદ્ગલ પરાવર્તન રૂપ સંસાર મે ઇસ જીવને અનંત બાર સમસ્ત પુદ્ગલો કો અકેલે હી બહુત બાર ભોગ ભોગ કર છોડ દિયા હૈ. સમજાય છે કે આપણે હમણાં જોયું ને, બધા પુદ્ગલોને ગ્રહણ કર્યા, એને એન્જોય કર્યા અને છોડી દીધા, અને વળી પાછા જયારે એન્જોય કરે ત્યારે એક પરાવર્તન પૂરું થાય છે. હા, નયા ક્યાં બચ્યા? આપણને એમ થાય ને કે બસ ખાલી આ એક વસ્તુ કઈ કામ જરાક એન્જોય કરી લઈએ, પણ એવી કોઈ વસ્તુ બચી નથી જે આપણે અનંતવાર, જે મહાખ્યાલથી મોટા શાસ્ત્ર છે, કયું નામ ખ્યાલ નથી, એમાં તો એમ આવે છે કે જાણે કોઈએ ભોગવીને એને ઉલટી કરી હોય અને હવે વળી પાછા આપણે એને જ ખાવા માટે તૈયાર થયા છે. જો આગળ ક્ષેત્ર પરાવર્તન. ઇસ સંપૂર્ણ લોક ક્ષેત્ર મે એસા કોઈ સ્થાન નહીં હૈ જહાં પર ક્રમ સે યહ જીવ ઉત્પન્ન ન હુઆ હો. અનેક પ્રકાર કી અવગાહના ધારણ કરકે બહુત બાર ઇસ જીવને સંસાર મે ક્ષેત્ર પરિભ્રમણ કિયા હૈ. આગળ કાળ પરિભ્રમણ. ઉત્સર્પિણી અવસર્પિણી કાલ કે સબ સમયો મે એક વાર નહીં અનેક બાર ઇસને જન્મ લિયા હૈ. આપણે આપણને એમ લાગે ને કે અરે પંચમ કાળમાં આપણે ક્યાં આવી ગયા, કાશ ચોથા કાળમાં આપણો જન્મ થયો હોત, અહીંયા મહાવીર ભગવાન હોત, આપણે એમના સમોશરણમાં જાત અને બસ મારું કામ થઈ જાય. અથવા ચલો હવે જવા દો, કાંઈ નહીં તો અહીંયાથી વિદેહ ક્ષેત્રમાં જશું, સિમંદર ભગવાનના સમોશરણમાં જશું અને બસ આપણું કામ કરી લેશું. આપણે તો બધા અહીંયા ધર્મ કરવા વાળા છે, એટલે અહીંયાથી બધા સ્વર્ગમાં જશું, ત્યાંથી સિમંદર ભગવાનના સમોશરણમાં જશું. ઘૂમી ફરીને આપણી બધી ગાડી ક્યાં આવી જાય છે કે આપણે આમ કરશું. તમને ખ્યાલ છે આપણા જીનાગમમાં ક્યાંક એવું લખેલું છે કે જે જૈન છે એમાંથી પણ મોટા ભાગના લોકો તો કુગતિમાં જવાના છે. એટલે આપણે સ્વર્ગમાં જવું ગેરંટીડ નથી, સમજાય છે કે નહીં? એના માટે મહેનત કરવી પડશે. આપણે શું મહેનત કરીએ છીએ? ચોવીસે કલાક ધંધા પાણી સંસાર વ્યાપાર એના પરિણામોમાં પડ્યા છે, તો કયા શુભ પરિણામ બંધાય છે? ક્યારેક અકાઉન્ટિંગ તો કરવા બેસો, ક્રેડિટ અને ડેબિટ સાઈડ, કે કેટલા પરિણામ શુભ કર્યા ને કેટલા અશુભ કર્યા, સમજાય છે કે નહીં? બેલેન્સ શીટ મેળવો તો ખરા, તો ખબર પડે કે આપણે ક્યાં જવાની લાયકાત વાળા છે. એકાદ કલાક જરાક શાંતિથી, એકાદ કલાક કહો, ચોવીસમાંથી, એટલે રેશિયો તો પણ તમે પકડી લ્યો, ચોવીસમાંથી એકાદ કલાક પણ ઘરે શાંતિથી બેસીને આપણે સ્વાધ્યાયાદી કરીએ છીએ, તો પછી આપણી લાયકાત ક્યાં જવાની છે? આ તારવણી અંદરથી કરવી પડશે ભાઈ, તો આપણે ક્યાંક આગળ લાયક થશું, સમજાય છે? ચાલો આગળ. હવે છે ભવ પરાવર્તન. ભવ પરાવર્તન શું કહે છે? કે સંસારી જીવ મિથ્યાત્વ કે સંબંધ સે, મિથ્યાત્વી જીવના પાંચ પરાવર્તન થાય છે. જે જીવને સમ્યક દર્શન પ્રગટ થાય એને તો મેક્સિમમ અર્ધ પુદ્ગલ પરાવર્તન, હાફ ઓફ પુદ્ગલ પરાવર્તન, એની અંદર મોક્ષ નિશ્ચિત છે. તો સંસારી જીવ મિથ્યાત્વ કે સંબંધ સે નરક કી જગન્ય આયુ સે લેકર, પછી નરકની ઉત્કૃષ્ટ કરે, પછી તિર્યંશની જગન્યથી તિર્યંશની ઉત્કૃષ્ટ, આ બધું કરીને ત્યાંથી લેકર ઉપરીમ ગ્રહવેગ તક. કઈ ગ્રહવેગ તક? નવમી ગ્રહવેગ સુધી, દેવગતિમાં 16 સ્વર્ગ પછી 9 ગ્રહવેગ છે ને, એના પછી 9 અનુદિશ ને 5 અનુત્તર, ત્યાં કેમ નથી જતા? કેમ કે 9 અનુદિશ ને 5 અનુત્તરમાં ખાલી સમ્યક દ્રષ્ટિ જીવ જ જઈ શકે છે. તો ત્યાં સુધી ભવ સ્થિતિ લેકર બહુત બાર પરિભ્રમણ કર ચુકા હે. અને ભાવ પરાવર્તન, કોઈને ભાવ પરાવર્તન ખ્યાલ છે આટલા લોકોમાંથી? હાથ ઊંચો કરજો. કોઈ નહીં. જીવના જે પરિણામો થાય છે ને, જીવ શુભ અશુભ ભાવ કરે છે તો એને કારણે પુણ્ય પાપના કર્મ બંધાય. પુણ્ય પાપને જાણો, હવે આપણે થોડું બધા ડિટેલમાં, તો ઘાતી કર્મ અને અઘાતી કર્મ બંધાય, બરાબર? તો હવે દરેક કર્મ જેવી રીતના કે મોહનીય કર્મ, સમજો દર્શન મોહનીય કર્મ, જે મિથ્યાત્વની સામેવાળો દર્શન મોહનીય કર્મ છે ને, તો એની મિનિમમ સ્થિતિ કેટલી છે? મિનિમમ પૂછું છું, અંતર્મુરત, વેરી ગુડ. અને મેક્સિમમ કેટલી છે? 70 કોડા કોડી સાગર. તો આ મિનિમમ સ્થિતિ એટલે કર્મ આવીને જીવ સાથે બંધાય છે તો કેટલો વખત જીવ સાથે રહેશે, અને પછી ઉદયમાં આવીને ખરી જશે. તો મિનિમમ થી લઈને મેક્સિમમ સુધી, સમજો કે 5 વર્ષની કર્મની સ્થિતિ બંધાય, બરાબર? આપણે કંઈક પરિણામ કર્યા અને 5 વર્ષની કર્મની સ્થિતિ બંધાય. 5 વર્ષ બાય ધ વે ઇઝ વેરી વેરી શોર્ટ. 5 વર્ષની કોને બંધાય? જે શ્રેણીમાં મુનિરાજ હોય ને એને બંધાય. આપણા લોકોને મિનિમમ અંત કોડા કોડી સાગરની બંધાય છે. આપણે એક્ઝામ્પલ તરીકે સમજો 5 વર્ષની બંધાય. તો 5 વર્ષની સ્થિતિ બંધાવવા માટે જીવ પાસે પરિણામો કરવાના કેટલા ઓપ્શન્સ છે? સમજાયું કે નહીં? કે જીવ, સમજો, આ તો હું ખાલી એક્ઝામ્પલ માટે, એક્ઝામ્પલ ખોટું છે પણ સમજો, કે સમજો જીવ પૂજા કરે છે તો શુભ ભાવ છે ને, તો શુભ ભાવમાં કર્મની સ્થિતિ ઓછી બંધાય. તો સમજો પૂજા કરે છે તો એમાં 5 વર્ષની સ્થિતિ બંધાય, અથવા તો સ્વાધ્યાય સાંભળે છે તો 5 વર્ષની સ્થિતિ બંધાય, અથવા તો પોતાના તત્વ વિચાર કરે છે તો 5 વર્ષની બંધાય. તો અલગ અલગ પરિણામો હોવા છતાં કર્મની સ્થિતિ એક જ બંધાય ને, સમજાય છે કે નહીં? તો જીવ પાસે આવા કેટલા ઓપ્શન્સ છે કે જેને કારણે એક જ સ્થિતિ બંધાય છે? સમજાય છે? તો જીવ પાસે આવા અસંખ્યાત લોક પ્રમાણ ઓપ્શન્સ છે. હવે થોડા ટેકનિકલ શબ્દો છે, કર્ણાનયોગના ક્લાસમાં આવો તો ખ્યાલ આવે. પણ ભાવ પરાવર્તન કોને કહેવાય છે? કે જીવ વારાફરથી એક 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 ભાવો કરતા કરતા, જેવી રીતના કોઈ પણ એક સ્થિતિ લ્યો તો એના એકથી લઈને છેલ્લે સુધી બધા ભાવો વારાફરતી કરવા જોઈએ, પછી બીજી સ્થિતિ લો એમાં વારાફરતી કરવા જોઈએ, એમ કરતા કરતા આખું ચક્ર પૂરું કરે છે. આજે આમાં તો બીજા વેરિયેબલ્સ છે જે મેં નાખ્યા નથી, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ, અને સાથે યોગ, યોગના સ્થાન. આ 4 વેરિયેબલ છે. 4 વેરિયેબલ, જેવી રીતના આપણે ઘડિયાળમાં 1 સેકન્ડનું ચક્કર ફરે તો મિનિટનું 1 વધે, બરાબર ને? મિનિટનું આખું ચક્કર ફરે તો કલાકનું 1 વધે, કલાકોનું આખું ફરે તો દિવસ 1 વધે, બરાબર છે કે નહીં? તેવી રીતના આજે 4 નામ મેં કીધા એમાં પણ એવું છે, 1 આખું પૂરું કરો તો ત્યારે બીજી સ્થિતિ પર જાઓ, પછી બીજી સ્થિતિ પર ઓલું પાછું આખું પૂરું કરો, આગળ જાઓ, એમ કરતા કરતા બધા જ પૂરા કરવાના. હવે આનું તો ભાવ ભાષણ બી આપણને ન થાય, ભલે શબ્દો સાંભળ્યા પણ ફિલિંગ નહીં આવી હોય, કેમ કે એ ફિલિંગ તો તમે અંદર ભાવમાં ઘૂસો તો ખ્યાલ આવે કે શું કહેવા માંગે. ભાવ પરાવર્તન કરવું એક્સ્ટ્રીમલી અઘરું છે, એટલે એનો કાળ સૌથી લાંબો છે બાકી બધા પરાવર્તન કરતા, કેમ કે જીવ પાસે એટલા બધા ભાવોના ઓપ્શન્સ છે, અસંખ્યાત લોક પ્રમાણ, એક લોકમાં અસંખ્યાત પ્રદેશ. એવા અસંખ્યાત લોક ભેગા કરો તો કેટલા પ્રદેશો થાય? એટલા બધા ઓપ્શન જીવના પરિણામોના છે. આપણે એમ કહે ને કે ગુસ્સો આવી ગયો, મને ગુસ્સો આવી ગયો, તો કેવો ગુસ્સો આવ્યો? બહુ જ ગુસ્સો આવ્યો કે થોડો ઓછો આવ્યો કે એનાથી થોડો ઓછો આવ્યો? સમજાય છે કે નહીં? આ બધા પરિણામોની તારતમ્યતા છે કે નહીં? ગુસ્સાના ભી પ્રમાણો છે કે નહીં, કે બહુ જ વધારે આવ્યો કે ઓછો આવ્યો કે ઓછો આવ્યો કે ઓછો આવ્યો કે ઓછો આવ્યો. આ બધા જીવના પરિણામોના ભેદો છે, એને અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે. ચાલો આપણે પાછા આવી જાઓ. તો ભાવ પરાવર્તનમાં શું કહે છે કે જીવને સંપૂર્ણ કર્મ કી પ્રકૃતિઓ કી સમસ્ત સ્થિતિ, દરેક કર્મ 148 પ્રકૃતિઓ છે ને, દરેક કર્મની સમસ્ત સ્થિતિઓ જગન્યથી ઉત્કૃષ્ટ અનુભાગ સ્થાનો, એ સ્થિતિની અંદર એક એક સ્થિતિમાં અનુભાગ સ્થાનો છે જગન્યથી ઉત્કૃષ્ટ, અને એની અંદર પ્રદેશ સ્થાનો, પ્રદેશ બંધ સ્થાન કો પ્રાપ્ત કિયા હૈ, મિથ્યાત્વ કે વશ મેં હોકર ભાવ સંસાર મેં ભ્રમણ કિયા હૈ. એટલે જીવે આવા આવા અનંત અલગ અલગ પ્રકારના પરિણામ કરી ચુક્યો છે અને સંસારમાં નિરંતર ભમે છે. આગળ 30મી ગાથા. તો હવે ભમે છે તો શું કરે છે? આ પાંચ પરાવર્તન થઈ ગયા ને, એટલે આગળ કહે છે કે જો પુત્ર પત્ની આદિ કે લીએ આપણે બધા શું કરીએ છીએ, આવા બધા પરિણામો કરીને કે મારા ફેમિલીનું સારું થાય, બરાબર ને, કોઈને તકલીફ ન આવી જોઈએ, વી આર વેલ ટુ ડુ, આમ સારા ઘરના કહેવાવા જોઈએ. તો જો પુત્ર પત્ની આદિ કે લીએ પાપ બુદ્ધિ સે ધન કમાતા હૈ ઓર દયાદાન સે બચતા હૈ વહ જીવ સંસાર મેં ભ્રમણ કરતા હૈ. આ મારા તમારા શબ્દો નથી, આ કુનકુંદ આચાર્યની મૂળ ગાથા છે, સમજાય છે કે નહીં? એટલે જાણે આપણને એક વોર્નિંગ આપે છે કે ભાઈ સંભળજો. આગળ, મેરા પુત્ર મેરી ભાર્યા મેરા ધન ધાન્ય ઇસ તરહ કી તીવ્ર અભિલાષા સે ધર્મ બુદ્ધિ કો છોડકર ફિર સે યહ જીવ દીર્ઘ સંસાર મેં રુલતા હૈ. મિથ્યાત્વ કે ઉદય સે યહ જીવ જિનેન્દ્ર ભગવાન દ્વારા ઉપદિષ્ટ ધર્મ કી નિંદા કરતા હૈ ઓર ખોટે ધર્મ અકુદેવ કુગુરુ કુશાસ્ત્ર કુધર્મ, આપણે કહીએ ને ખોટે ધર્મ, ખોટે લિંગ ઓર ખોટે તીર્થો કો માનતા હૈ જિસસે સંસાર મેં ભ્રમણ કરતા હૈ. જીવ રાશિ કા ઘાત કર, હવે આપણા રહેણ સહેણ પર કહે છે કે આપણે પ્રમાદવશ જીવ રાશિ કા ઘાત કર મધુ એટલે કે હની મધ માસ ઓર મદિરા કા પાન કર પરાય ધન એવમ પર સ્ત્રી કો હરણ કર યહ જીવ સંસાર મેં ઘૂમતા હૈ. આ કોની વાત કરે છે? સાત પ્રકારના વ્યસનો આવે છે ને એની વાત કરે છે. તો હવે કરવું શું? આ બધું તો કરી દીધું કે આમ કરવું આમ થાય, આમ કરવાથી આમ થાય. હજી ચાર ચાર ગાથા છે. શું કહે છે? મોહરૂપી અંધકાર સે સહિત હોને કે કારણ યહ જીવ વિષયો કે લીએ પ્રયત્નપૂર્વક રાત દિન પાપ કરતા હૈ જિસસે સંસાર મેં રુલતા હૈ. સંસાર મેં પ્રાણીઓ કો સંયોગ વિયોગ લાભ હાનિ સુખ દુઃખ માન અપમાન પ્રાપ્ત હોતે હૈ. તો હવે કરવું શું? કે યહ જીવ કર્મો કે નિમિત્ત સે સંસાર રૂપ ભયાનક વન મેં ભ્રમણ કરતા રહતા હૈ કિંતુ નિશ્ચય નહીં કી દ્રષ્ટિ મેં જીવ કર્મો સે મુક્ત હૈ ઇસલિયે સંસાર નહીં હૈ. પોતાના આત્માની દ્રષ્ટિ કરતા આવા જે અલગ અલગ જાતના પરિણામ છે એ રોકાય છે અને એક આત્મ સ્વરૂપ રૂપ પરિણામ થાય છે તો ત્યાં જીવનો સંસાર અટકે છે. સંસાર સે અતિક્રાંત એટલે કે નિર્મુક્ત જીવ ઉપાદેય હૈ. આ જીવ એટલે કે પર્યાય, જે અર્યંત સિદ્ધ અવસ્થા છે એ સંસારથી નિર્મુક્ત છે, અતિક્રાંત છે. તો એવી પર્યાય ઉપાદેય છે, ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે, એવો પદ ગ્રહણ કરવું જોઈએ, એસા વિચાર કરના ચાહીએ. સંસાર કે દુઃખો સે આક્રાંત, સંસારના દુઃખોમાં વ્યાપ્ત જીવ હે હૈ, છોડને યોગ્ય હૈ, યહ ચિંતન કરના ચાહીએ. આવું ચિંતન કરવું જોઈએ. જો આમાં પણ આ બુકમાં પણ છ ઢાળામાં નીચે ભાવાર્થમાં દરેક ગાથામાં આવી રીતના છે. છેલ્લી ત્રણ લાઈન જુઓ, પાંચમી ગાથાનો ભાવાર્થ. ઉપર કહે છે કે સંસાર અસાર છે, જીવ પાંચ પરિભ્રમણ કરતો આવ્યો છે એક્સેટ્રા, અને હવે શું કહે છે કે નિજ આત્મા જ સુખમય છે. મળ્યું બધાને? નીચેની ત્રણ લાઈન, નિજ આત્મા જ સુખમય છે, તેના ધ્રુવ સ્વભાવમાં સંસાર છે જ નહીં. આવો સ્વસન્મુખતા પૂર્વક ચિંતવન કરવું જેનાથી સમ્યક દ્રષ્ટિ જીવને વિતરાગતા વધે છે. કે જીવ સમ્યક દ્રષ્ટિ જીવ શું કરે છે કે સ્વસન્મુખતા પૂર્વક એટલે કે ઉપયોગને પોતા તરફ ઢાળીને આવો સંસારનો વિચાર કરે છે જેનાથી એને વૈરાગ્ય વધે છે અને સંસારનો પાર થાય છે. તમે અહીંયા આ ગાથામાં શબ્દ નથી પણ આગળની ગાથાઓમાં તમે જોશો ને તો એમાં દરેક જગ્યાએ એવું છે કે ઉપર શું કીધું છે કે આ અશરણ છે, આ અનિત્ય છે, પછી એમ કહે છે કે જીવ સ્વસન્મુખતા પૂર્વક પોતાના આત્માનો વિચાર કરીને એક આત્મા જ નિત્ય છે એનું શરણ ગ્રહણ કરે એવો વિચાર કરવો એ નિશ્ચયથી અનિત્ય ભાવના છે. નિશ્ચયથી અનિત્ય ભાવના અને વ્યવહારથી અનિત્ય ભાવના એમ બે ફરક પાડ્યા છે. નિશ્ચયથી અનિત્ય ભાવના શું છે કે પોતાના આત્માનો વિચાર કરવો. નિશ્ચયથી અશરણ ભાવના શું છે? પોતાના આત્માનો વિચાર કરવો. નિશ્ચયથી સંસાર ભાવના શું છે? પોતાના આત્માનો વિચાર કરવો. એટલે 12 પ્રકારનું અલગ અલગ ચિંતવન કઈ અપેક્ષાએ છે કે બહારના સંયોગો અનિત્ય છે, અશરણ છે, જીવ એકલો જ હંમેશા હોય છે, અન્યથી જુદો છે, આ શરીર અસૂચિ છે, પણ પોતાના આત્મામાં વિચાર કરતા એમાં સ્વસન્મુખતા પૂર્વક વૈરાગ્ય વધારવું એ નિશ્ચયથી એ જ 12 ભાવના છે. નામ અલગ અલગ હોવા છતાં નિશ્ચયથી એક જ વસ્તુ કરવા યોગ્ય છે. ચલો આગળ વધીએ. જરાક એકત્વ ભાવના, એકત્વ ભાવના 6 ગાથા. જો ગાથાનો અર્થ જોઈએ છે, શુભ અશુભ કર્મ ફલ જે તે, જીવે જે જે શુભ કે અશુભ ભાવ કર્યા છે અને એનાથી કર્મ બંધાયા છે, ભોગે જીય એક હી તે, કે જે જે ભાવ જીવે કર્યા છે તેને જીવ એકલો જ ભોગે છે અને જે જે કર્યા છે તે ભોગે છે. કર્મોનું એવી સિસ્ટમ છે કે એકવાર બંધાય છે તો એનો ઉદય આપીને જ જાય છે. ઉદય આપ્યા વગર કર્મ ખરે એવું પોસિબલ જ નથી. સમજાય છે? જે મુનિરાજ છે એ મુનિરાજ પોતાના આત્મામાં લીન થઈને શ્રેણી ચડતા હોય ત્યારે એમના કર્મનો જે અનુભવ હોય ને, જે ફળ, એનું ફ્રૂટ, એ અસંખ્યાત ગણું, અનંત ગણું, હીન થઈને પણ ઉદયમાં તો આવે જ છે. ઝીરો થઈને ક્યારે ઉદયમાં આવતા જ નથી કર્મ. સમજાય છે? તો જીવે કર્મનું ફળ ભોગવવું જ પડે છે. હા, ઈલાજ શું છે કે પોતાના આત્મામાં એવા લીન થઈ જાય કે ઓલા કર્મ એટલા હીન થઈ જાય કે જાણે નજીવા પ્રમાણે છે જ નહીં, એવા આવીને ખરી જાય છે, ખબર જ નથી પડતી. સમજાય છે? જેવી રીતના કે કર્ણાનિયોગ પ્રમાણે તો અર્યંત ભગવાનને અસાતાવેદનીયનો ઉદય છે પણ દેખાય છે એમને તો એટલું અંદરમાં પોતાના આત્માની લીનતા છે કમ્પ્લીટ 100% કે અસાતાવેદનીય જાણે છે જ નહીં એમ કરીને ઉદયમાં આવીને ખરી જાય, એનો અનુભવ આમ અનંત ગણો હીન થઈને કરી જાય છે. અચ્છા આગળ, સુત દારા હોય ન સીરી. સુત એટલે છોકરા, દારા એટલે સ્ત્રી, હોય ન સીરી, સીરી એટલે મિત્ર. સબ સ્વાર્થ કે હે ભીરી, જીવે જે પરિણામ કર્યા છે એ ભોગવવા માટે કોઈ શેર કરવા માટે નથી, ન છોકરાઓ, ન વાઇફ, ન ફ્રેન્ડ. સબ સ્વાર્થ કે હે ભીરી, એમ લૌકિક ભાષામાં કહીએ તો ભાઈ બધા પોતપોતાના સ્વાર્થના ભોગી છે, પણ પરમાર્થિક રીતે જુઓ તો દરેક જીવ પોતપોતાના પરિણામ કરીને આવ્યો છે. અત્યારના આપણે બધા પણ આપણા પુણ્યના ઉદય લઈને આવ્યા છે, બરાબર? મારા શરીરમાં કઈ રોગ આવે તો કોઈ મારું દુઃખ શેર કરી શકે છે? કરી શકે છે? અરે ઘરમાં આપણા એકદમ નિયર એન્ડ ડિયર વન્સ પણ હોય, જુએ છે, સામે દુઃખી થાય છે, આપણે કોશિશ પણ કરીએ ને તો એમનો દુઃખને કેટલી, એની એમ કહે ને કેટલું દુઃખ છે એ સમજી પણ નથી શકતા. શેર કરવાની વાત તો જવા દો. હવે સમજો કે ઘરમાં તમને કોઈ કે પપ્પા આજે બહુ માથું દુખે છે, તો બહુ એટલે કેટલું માથું દુખે છે? આપણે એટલું જ સમજી શકીએ છીએ જેટલું સામેવાળો શબ્દમાં કહી શકે છે, બરાબર? હવે માથું દુખે છે તો શેને કારણે દુખે છે, બહુ તડકામાંથી આવ્યો એટલે કારણે દુખે છે. આપણે પછી અનુમાન લગાવવાની કોશિશ કરીએ કે ભાઈ હમણાં તડકામાંથી ફરીને આવ્યો છે એટલે કદાચ માથું દુખતું હશે, જરા આરામ કરી લે બરાબર થઈ જશે. આ બધું અનુમાન છે. હવે એને અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, એ બિચારો જેટલું વર્ણવી શકે એટલું આપણે સમજીએ. પણ બાકી કોઈનો દર્દ, કોઈનું પણ દુઃખ એ જીવ ભોગવે અને કેવડી ભગવાન જાણે, એના સિવાય કોઈ ઓપ્શન જ નથી, કોઈ ઓપ્શન જ નથી. સમજાય છે? તો દરેક જીવ પોતપોતાના પરિણામ કરે છે. હવે આજે ધંધા પાણીમાં લોકો લગભગ તો નૈતિકતાથી કરે, પણ કોઈ અનૈતિકતાથી કરે તેના માટે કે ભાઈ મારા ફેમિલીને, છોકરાઓને સારું એજ્યુકેશન ને આદિ મળે. પણ જ્યારે એનો એના ફળ મળવાના હશે ત્યારે કોઈ છોકરાઓ સાથે શેર કરવા આવવાના છે? કોઈ નથી આવતું. એક આપણે પુરાણોમાં સ્ટોરી આવે છે એક અનાથી મુનિની, સાંભળ્યું છે નામ? અનાથી મુનિની સોરી વાલ્મીકી જે હતા ને, વાલ્મીકીની. તો એ વાલ્મીકી પહેલા તો બ્રાહ્મણ હતા, બરાબર ને? હા, રૂઠારો, બરાબર. પછી એને કોણે કીધું કે ભાઈ તો આટલા ખરાબ પરિણામ કરે છે, જરા ફેમિલીને પૂછી આવતો ખરા કે જયારે તને આની કઈ સજા મળશે તો તારી સાથે કોણ શેર કરવા માટે તૈયાર છે? તો એ જાય છે પૂછવા કે ભાઈ વાત તો બરાબર છે, મને પૂછવા તો દો. તો વાઇફને પૂછે છે, ના ના હું તો નહીં, હું તો કઈ તમારી સાથે થોડી શેર કરું, તમારું તમે જે ચોરી બોરી કરો તમે ભોગો, હું શું કામ ભોગવું. ભાઈ છોકરાઓને પૂછે છે, એવી રીતના બધાને પૂછી લે છે, તો બધા ના પાડી દે છે. તો એમને કહે છે, હા વાત તો સાચી છે કે ભાઈ જે જીવે પરિણામ કર્યા હોય એ પોતાને જ ભોગવવા પડે છે, પોતાને જ ભોગવવા પડે. તો હા, પણ આ તો લૌકિક વાત છે કે એને જો સજા મળે, જેલ થાય 5 વર્ષની, તોય કોઈ ફેમિલી વાળા થોડી આવે છે જેલ ભોગવવા માટે. સમજાય છે કે નહીં? જેણે અપરાધ કર્યો હોય એને જ ભોગવવો પડે કે નહીં? આપણે એક બીજી સ્ટોરી પણ આવે છે બ્રહ્મદત્ત ચક્રવર્તીની, ખ્યાલ છે? તો ગુરુદેવશ્રી તો આ સ્ટોરી પ્રવચનમાં ઘણી વાર કરતા કે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું આયુષ્ય કેટલું હતું? 700 વર્ષનું. અને એ 700 વર્ષમાં જે ચક્રવર્તીના બધા ભોગો ભોગવવામાં જ એની જિંદગી ગઈ. અને એનું આખી સ્ટોરી તો ખ્યાલ હશે ને, બાવરચીએ ખીર બનાવી હતી ને બહુ ગરમ હતી તો આમણે. હા, અચ્છા ઓકે, તો શુભમ ચક્રવર્તીની, મારે કન્ફ્યુઝન થઈ ગયું. તો એ ખીર ઓલા બાવરચી પર પાછી નાખી દીધી, તો એટલી ગરમ હતી કે બિચારાના ત્યાં જ પ્રાણ છૂટી ગયા. તો ત્યાંથી વ્યંતર થયા અને એને થયું કે હવે તો હું બદલો લઈશ જ. તેમ કરીને એને ઓલા ટાપુ ઉપર લઈ ગયા દરિયામાં. પછી એને હવે ડૂબાડી નાખવા માટે હેરાન કર્યો. પછી કહે કે નમોકાર મંત્ર લખ પાણીમાં અને પગેથી ભૂસાડ તો હું કદાચ તને છોડી દઉં. તો પોતાના પ્રાણોની રક્ષા કરવા માટે ઈ પણ કરી નાખ્યું. પણ ઈ જેવું એણે કર્યું ત્યાં જ ઓલા દેવે એને પાણીમાં નાખીને, હવે 700 વર્ષમાં જેવા પણ ભાવ કર્યા હતા એના ફળ 33 સાગર સુધી એને 7મી નરકમાં ભોગવવાના છે. સમજાય છે? 700 વર્ષ એટલે સાવ સંખ્યાત, આમ આંગળીના ટેરવે ગણી શકાય એટલા. અને એની સામે 33 સાગરનું આયુષ્ય એટલે અસંખ્યાત 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 વર્ષો. એક એક વર્ષોના સમયો પણ કાઢો ને તો એક સમયનો અહીંયા જે ભોગ એમણે ભોગવ્યો, એમણે એક સમયનો જે ભોગ ભોગવ્યો ચક્રવર્તીના ભાવમાં, એના ફળમાં એમને અસંખ્યાત વર્ષોના નારકીના દુઃખો છે. સમજાય છે કે નહીં? તો જીવ જેવા જેવા પોતાના પરિણામ કરે છે એવા એવા પોતાને જ ભોગવવા પડે. આપણે આ પણ સ્ટોરી આવે છે ને રામ સીતા ને લક્ષ્મણની, બરાબર? ત્રણેય હંમેશા સાથે ને સાથે, કોઈ પણ સિચ્યુએશન હોય તો ત્રણેય સાથે જ હોય, બરાબર? તો એક લક્ષ્મણ ગયા નરકે, રામ ગયા મોક્ષમાં અને સીતાજી ગયા સ્વર્ગમાં. સમજાય છે કે નહીં? સેમ સિચ્યુએશન બહારથી, પણ જીવના અંદરના પરિણામ કોઈ બહારની સિચ્યુએશન ઇન્ફ્લુઅન્સ કરતી નથી. જીવ અંદરથી કેવા પરિણામ કરે છે એનું કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી જીવની પોતાની છે. અને જેવા પરિણામ આપણે કરીએ છીએ એના ફળ આપણે ભોગવવા જ પડે છે. હવે ઘરમાં કેરી આવી હોય, ફળ ખરાબ નીકળ્યું, અરે ઓલાને તો કઈ ખબર પડતી નથી, મારા કેટલા પૈસા લઈ લીધા ને આવું ફળ આપે છે. હા, મેં તેમ તમે એવા પણ પરિણામ કરી શકો, અથવા એવા પણ કરી શકો કે હશે હવે બિચાર એ શું કરે, એ તો ઝાડ પરથી જેવી આવે એવી આપણને આપે, તો મિડલમાં એવાય કરી શકો છે ને. જીવ કેવા પરિણામ કરે એ તો જીવના હાથમાં છે. અને જે દ્રષ્ટિથી આપણે સંસારને જોઈએ છે, આપણે કહે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુદેવ શ્રી શું કહેતા હતા કે મેં પર્યાય દ્રષ્ટિથી જો વિશ્વને જોયું હોય તો મને માફ કરજો. પોતાને ભગવાન તરીકે જુએ છે તો બધાને જ ભગવાન તરીકે જુએ છે. અને એવી રીતના જોવાથી એમના પરિણામ પણ એટલા ઉત્કૃષ્ટ રહેતા હતા. સમજાય છે કે નહીં? આપણે કેવી રીતના લોકોને જોઈએ છે એવી રીતના આપણા પરિણામ થાય છે. તો દરેક જીવ પોતપોતાના પરિણામ જાતે જ ભોગવવા પડે છે. માટે જીવે પોતાને જેવી રીતના જીવ સમજે છે એવી રીતના બધાને જ જીવ સમજે તો એને નિશ્ચય એકત્વ ભાવના કહેવાય છે. આવી રીતના 12 ભાવનાઓનું ચિંતન કરતા જે ઓલું આપણને એક બધું જ વિશ્વમાં આવું છે અને ખરાબ છે ને એવો જે આપણને સ્મશાન વૈરાગ્ય જે કહેવાય ને, એ સ્મશાન વૈરાગ્ય એ સાચી વસ્તુ નથી. સાચી વસ્તુ તો કે 12 ભાવના કેવું છે, વૈરાગ્યની જનની છે. એનાથી તો સુખ જાણે ઉછળે છે. મુનિરાજ આવો વિચાર કરતા હોય તો મુનિરાજ કઈ ઓલું આમ આર્ત્ર ધ્યાનમાં હોય, એમને તો જાણે વૈરાગ્ય સુખ ઉછળે છે 12 ભાવનાનો વિચાર કરીને. તો આપણે પણ એનો વિચાર એવી રીતના કરવો જોઈએ કે ત્યાંથી આત્મા ઉપર ચિંતન મનન લઈ આવવું જોઈએ. તો આપણે અહીંયા જ રોકાઈએ છીએ. આપણે આનો ભાવાર્થ ને બધું પછી વાત. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તોહી જપો જીનવૈણ, જો તેરી શરણા ગહે સો પાવે સુખ ચૈન. જ્યાં વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો જય હો.